એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારકના વિશ્વમાં એમ કહી શકાય કે જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જેમણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જ્ઞાનનો સેતુ બાંધવાનો એક અનોખો પ્રયાસ કર્યો. આપણે વાત કરી રહ્યા છીએ હેનરિચ ઝિમરના પ્રખ્યાત અને ખરેખર પ્રભાવશાળી પુસ્તક ફિલોસોફીઝ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય દર્શનો વિશે. આ પુસ્તક જોવા જઈએ તો માત્ર ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા નથી, પણ એ સમજવાનો પ્રયાસ છે કે આ દર્શનો જીવન જીવવાની પદ્ધતિઓ કેવી રીતે છે.
બિલકુલ, અને આજે પણ ખબર છે આ પુસ્તક એટલું જ મહત્વનું છે, કદાચ પહેલા કરતાં પણ વધુ.
એમ
કઈ રીતે?
કારણ કે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ ને, જ્યાં માહિતીનો ધોધ વહે છે પણ ઊંડાણ જાણે ઓછું થતું જાય છે.
હા, એ તો છે.
ત્યાં ઝિમર આપણને યાદ કરાવે છે કે ભારતીય પરંપરામાં દર્શનનો અર્થ માત્ર બૌદ્ધિક સમજણ નથી.
અચ્છા, પણ વાસ્તવિકતાનો સીધો અનુભવ છે અને ચેતનાનું રૂપાંતરણ છે. તે આપણને યાદ અપાવે છે કે જ્ઞાનનો ઉદ્દેશ્ય માત્ર જાણવું નથી, પણ થવું છે, બદલાવવું છે.
થવું છે, બદલાવવું છે, વાહ.
હા, એટલે દુઃખ, અસ્તિત્વ, ચેતના આવા મૂળભૂત પ્રશ્નો સાથે જે કોઈ ઝઝૂમી રહ્યું હોય ને, એના માટે આ પુસ્તક એક દીવાદાંડી જેવું છે.
તો પછી આ અદ્ભુત માર્ગદર્શક હેનરિચ ઝિમર પોતે કોણ હતા? એમનું પરિચય કદાચ આપણને એ સમજવામાં મદદ કરશે કે એમનો દ્રષ્ટિકોણ આટલો ખાસ કેમ બન્યો.
ચોક્કસ. હેનરિચ ઝિમર, એમનો સમયગાળો હતો 1890 થી 1943. એક જર્મન વિદ્વાન હતા, મુખ્યત્વે ભારતવિદ એટલે કે ઇન્ડોલોજિસ્ટ અને દક્ષિણ એશિયન કલાના ઇતિહાસકાર તરીકે ઓળખાયા. સંસ્કૃત, પાલી જેવી શાસ્ત્રીય ભાષાઓમાં તો નિષ્ણાત હતા જ, પણ એમની ઘણી વિશિષ્ટતા શું હતી?
શું હતી?
કે તેઓ માત્ર એક શુષ્ક વિદ્વાન નહોતા, એમનામાં જ્ઞાનની ચોકસાઈ હતી, પણ સાથે સાથે ભારતીય આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સમજણ પણ હતી. એનું એક અનોખું મિશ્રણ હતું.
અને એ કયો તત્વ હતું જેણે એમના વિશ્લેષણને આટલું ઊંડાણ આપ્યું? કારણ કે ઘણીવાર પશ્ચિમી વિદ્વાનો ભારતીય દર્શનને ખાલી બૌદ્ધિક રીતે જ જુએ છે, નહીં?
તમે સાચું કહ્યું. ઝિમર અલગ હતા, કારણ કે તેઓ માનતા હતા કે ભારતીય દર્શન, કલા અને દંતકથાઓ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.
અચ્છા.
અને તે બધા માનવ ચેતનાના ઊંડા સ્તરોને વ્યક્ત કરે છે.
અને અહીં છે ને મનોવિજ્ઞાની કાર્લ યુંગનો પ્રભાવ મહત્વનો બને છે.
ઓ, કાર્લ યુંગ.
હા, ઝિમર યુંગના વિચારોથી, ખાસ કરીને સામૂહિક અચેતન એટલે કે કલેક્ટિવ અનકોન્શિયસ અને આર્કેટાઇપ્સ એટલે કે મૂળભૂત માનવ પ્રતીકોના ખ્યાલોથી ઘણા પ્રભાવિત હતા.
અચ્છા, એટલે એનાથી શું ફેર પડ્યો?
એનાથી એમને ભારતીય દેવતાઓ, દાનવો, પૌરાણિક કથાઓ,
પણ માનવ મનના શાશ્વત સત્યો અને સંઘર્ષોના પ્રતીકો તરીકે સમજવામાં મદદ મળી. તેઓ દર્શન, કલા અને પુરાણ કથાઓ આ ત્રણેયને એક સાથે વણી શક્યા અને ભારતીય વિચારની એક સમગ્ર તસવીર રજૂ કરી શક્યા. આ જ એમની, શું કહેવાય, સિન્થેસિસ કરવાની, સંયોજન કરવાની અદ્ભુત ક્ષમતા હતી.
એટલે તેઓ માત્ર શાસ્ત્રોના શબ્દો નહોતા સમજાવતા, પણ તેની પાછળના ઊંડા મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અર્થોને પણ ઉજાગર કરતા હતા. પણ આ પુસ્તક તૈયાર કેવી રીતે થયું? મેં સાંભળ્યું છે કે એમના જીવનકાળ દરમિયાન તે પ્રકાશિત નહોતું થયું.
હા, એ દુઃખદ વાત છે. ઝિમરનું ફક્ત 43 વર્ષની યુવાન વયે અચાનક અવસાન થયું અને આ એમનું મહાન કાર્ય અધૂરું રહી ગયું.
ઓહ.
પરંતુ એમના પછી એમના એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા જે પોતે પાછળથી ખૂબ પ્રખ્યાત થયા, જોસેફ કેમ્પબેલ, પૌરાણિક કથાઓના વિદ્વાન.
હા હા, જોસેફ કેમ્પબેલ.
એમણે ઝિમરના વ્યાખ્યાનોની નોંધો અને બીજા લખાણો ભેગા કર્યા, સંપાદિત કર્યા અને આ પુસ્તકને પ્રકાશિત કરાવ્યું. એટલે આ પુસ્તક ઝિમરની ગહન દૃષ્ટિ અને કેમ્પબેલની સંપાદન કુશળતાનો એમ કહી શકાય કે સંયુક્ત પરિણામ છે.
અદ્ભુત. આ જાણકારી તો પુસ્તકને સમજવામાં વધુ મદદ કરશે. તો હવે આવીએ પુસ્તકના હાર્દ પર. ઝિમર ફિલોસોફીઝ ઓફ ઇન્ડિયા દ્વારા કયો મુખ્ય સંદેશ આપવા માંગતા હતા? ભારતીય દર્શન વિશે એમની મુખ્ય દલીલ શું છે?
ઝિમરની સૌથી મોટી અને કદાચ ક્રાંતિકારી દલીલ એ છે કે ભારતીય ફિલોસોફી જે છે ને
હા
એ પશ્ચિમી અર્થમાં માત્ર ફિલોસોફી નથી,
એટલે
એ દર્શન છે. ફિલોસોફી શબ્દ સૂચવે છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, જે ઘણીવાર બૌદ્ધિક ચર્ચા અને તર્ક પર જ કેન્દ્રિત હોય.
બરાબર.
પણ દર્શનનો અર્થ છે જોવું, સાક્ષાત્કાર કરવો. ઝિમર ભારપૂર્વક કહે છે કે ભારતીય પરંપરાઓનો મુખ્ય ઉદ્દેશ તાર્કિક પ્રણાલીઓ બાંધવાનો નથી.
અચ્છા, તો શું છે
ઉદ્દેશ્ય? છે ચેતનાનું એવું રૂપાંતરણ લાવવાનું જેનાથી વ્યક્તિ સત્યનો સીધો અનુભવ કરી શકે, અને આ અનુભવ જ મુક્તિ અપાવે છે. પછી એને મોક્ષ કહો કે નિર્વાણ કહો.
એટલે કે આ માત્ર જાણવા માટેનું જ્ઞાન નથી, પણ જીવન બદલવા માટેનું જ્ઞાન છે. આ જ બાબત તેને પશ્ચિમી વિચારધારાથી અલગ પાડે છે.
બરાબર, એકદમ. પશ્ચિમી દર્શન મોટે ભાગે શું સત્ય છે અથવા આપણે કેવી રીતે જાણી શકીએ એવા જ્ઞાનમીમાંસાના પ્રશ્નો પર વધુ ધ્યાન આપે છે. જ્યારે ભારતીય દર્શન ઝિમરના મતે મૂળભૂત રીતે મોક્ષશાસ્ત્ર છે, સોટેરિયોલોજી. એનો કેન્દ્રીય પ્રશ્ન છે દુઃખ શું છે અને તેમાંથી કેવી રીતે મુક્ત થવાય.
હા, બરાબર.
ભલે ભારતમાં સાંખ્ય, યોગ, બૌદ્ધ, જૈન, વેદાંત કેટલી બધી વિચારધારાઓ વિકસી, પણ તે સૌનો સૂર એક જ દિશામાં છે.
કઈ દિશામાં?
કે આપણી સામાન્ય જાગૃત અવસ્થા મર્યાદિત છે, ભ્રમણાઓથી ઘેરાયેલી છે, જેને અવિદ્યા કહે છે. પરંતુ યોગ્ય માર્ગદર્શન, અભ્યાસ, સાધના દ્વારા ચેતનાના ઉચ્ચ સ્તરો પ્રાપ્ત કરવા શક્ય છે, અને ત્યાં વાસ્તવિકતાનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે.
અને ઝિમર આટલી બધી વિશાળ અને વિવિધ પરંપરાઓને પુસ્તકમાં કેવી રીતે રજૂ કરે છે? શું કોઈ ચોક્કસ ક્રમ અનુસર્યો છે એમણે?
હા, ઝિમર વાચકને એક સુનિયોજિત યાત્રા પર લઈ જાય છે. બહુ સરસ રીતે શરૂઆત કરે છે સફળતાના દર્શનથી.
સફળતાનું દર્શન એટલે?
એટલે જીવનના એવા લક્ષ્યો જે દુનિયામાં રહીને સિદ્ધ કરવાના હોય છે. ધર્મ, અર્થ અને કામ, આ જીવનનો વ્યવહારિક પાયો છે. પણ પછી તેઓ આપણને શાશ્વતતાના દર્શનો તરફ દોરી જાય છે. એટલે કે એવા માર્ગો જે સમય, દુઃખ અને અહંકારની મર્યાદાઓથી પર લઈ જવાનો દાવો કરે છે.
અચ્છા.
હા, આમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, સાંખ્ય, યોગ, વેદાંત અને તંત્રજીવી પરંપરાઓની ગહન ચર્ચા આવે છે. અને જેમ આપણે પહેલા વાત કરી, ઝિમરની પદ્ધતિ બહુ અનન્ય છે.
હા,
તેઓ ખાલી શાસ્ત્રોના શ્લોકોનું વિશ્લેષણ નથી કરતા, પણ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ, કલાના પ્રતીકો અને મનોવૈજ્ઞાનિક અર્થોને પણ વણી લે છે.
ઓ વાહ.
એટલે પુસ્તક માત્ર માહિતીનો ભંડાર નથી રહેતો, પણ એક જીવંત અનુભવ બની જાય છે.
ચાલો તો આ યાત્રાના પહેલા પડાવ પર જઈએ. સફળતાનું દર્શન, આ ધર્મ, અર્થ, કામ શું છે અને ઝિમર એને કઈ રીતે જુએ છે?
પુસ્તકનો જે પહેલો ભાગ છે, ધ ફિલોસોફી ઓફ સક્સેસ, એટલે કે શ્રેષ્ઠ કલ્યાણનું દર્શન, એ આ ત્રણ પરંપરાગત ભારતીય જીવન લક્ષ્યો પર કેન્દ્રિત છે. ઝિમર સમજાવે છે કે ભાઈ, આધ્યાત્મિક મુક્તિની વાત કરતા પહેલા ભારતીય પરંપરાએ દુનિયાવી જીવનને પણ મહત્વ આપ્યું છે, એને નકાર્યું નથી.
બરાબર.
પહેલું છે ધર્મ. હવે આ માત્ર રિલિજન નથી, ધર્મ એટલે નૈતિક ફરજ, સામાજિક વ્યવસ્થા, વ્યક્તિનું કર્તવ્ય, સદાચાર, સમાજ અને વ્યક્તિના જીવનને જે ધારણ કરે, ટકાવી રાખે એ તત્વ.
બીજું
છે અર્થ. આ એટલે ભૌતિક સમૃદ્ધિ, સંપત્તિ, રાજકીય શક્તિ, સુરક્ષા અને વ્યવહારિક સફળતા, જીવન ટકાવી રાખવા અને વિકાસ માટે જરૂરી સાધન.
અને ત્રીજું
છે કામ. આ એટલે ઇન્દ્રિયજન્ય સુખ, કલાત્મક આનંદ, પ્રેમ, વાસના અને જીવનના સૌંદર્યનો ઉપભોગ. ઝિમર દર્શાવે છે કે આ ત્રણે મળીને સંસારમાં, એટલે કે આ દુનિયામાં, એક સંતુલિત અને પરિપૂર્ણ જીવન જીવવા માટેનું માળખું પૂરું પાડે છે.
અને આ સંદર્ભમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ શા માટે જરૂરી બને છે? એ તો રાજનીતિ અને કૂટનીતિનો ગ્રંથ છે ને?
બરાબર. એ જ મુદ્દો ઝિમર ઉઠાવે છે. તેઓ અર્થના ખ્યાલને સમજાવવા અર્થશાસ્ત્રનું ઉદાહરણ આપે છે. આ ગ્રંથ જુઓ તો અત્યંત વ્યવહારુ છે, ક્યારેક તો નિર્દયી લાગે તે હદે વાસ્તવવાદી છે.
હા, એવું સાંભળ્યું છે.
એ સત્તા કેવી રીતે મેળવવી અને ટકાવવી તેની જ વાત કરે છે. ઝિમર અને ટાંકીને કહેવા માગે છે કે ભારતીય વિચારધારા કંઈ ખાલી આદર્શવાદમાં રાચતી નહોતી, જીવનની કઠોર વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરતી હતી. આ દુનિયાવી શાણપણ પણ જીવનનો એક ભાગ છે, ભલે તે અંતિમ લક્ષ્ય ન હોય. આ સમજ્યા પછી જ વ્યક્તિ શા માટે આનાથી પર જવા માગે છે તે વધુ સારી રીતે સમજી શકાય.
ખૂબ જ રસપ્રદ વાત કહી. તો આ દુનિયેવી જીવનના પાયા પછી યાત્રા આગળ વધે છે મુક્તિની શોધ તરફ. પુસ્તકનો બીજો ભાગ છે ધ ફિલોસોફીઝ ઓફ ટાઈમ. આનો શું અર્થ થાય?
ધ ફિલોસોફીઝ ઓફ ટાઈમ આ વિભાગ એવી પ્રણાલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સંસાર એટલે કે જન્મમરણનું અનંત ચક્ર જે સમય દ્વારા બંધાયેલું છે તેનાથી મુક્તિ મોક્ષ મેળવવાના માર્ગો બતાવે છે.
અચ્છા,
અહીં જીમર એવી વિચારધારાઓ રજૂ કરે છે જે દુનિયાવી સફળતાને અંતિમ નથી માનતી. પહેલો આવે છે જૈન ધર્મ.
હા,
જીમર એને ભારતના સૌથી પ્રાચીન અને કદાચ સૌથી કઠોર ત્યાગ માર્ગો પૈકી એક ગણે છે. તેઓ મહાવીરના જીવન અને ઉપદેશોની ચર્ચા કરે છે.
એનો મૂળભૂત સિદ્ધાંત શું છે?
મૂળભૂત સિદ્ધાંત છે જીવ, ચેતન તત્વ અને અજીવ, જળ પદાર્થ વચ્ચેનો શાશ્વત ભેદ અને કર્મ. કર્મ અહીં કોઈ અમૂર્ત સિદ્ધાંત નથી, ખબર છે?
તો
એ સૂક્ષ્મ ભૌતિક કણો છે જે જીવને વળગે છે અને તેને સંસારમાં ભટકાવે છે. જીમર ભાર મૂકે છે કે જૈન માર્ગ આ કર્મોનો ક્ષય કરવા માટે અત્યંત તપસ્યા અને અહિંસાના સૂક્ષ્માથી સૂક્ષ્મ પાલન પર ભાર મૂકે છે. આ એક આત્મવિજયનો માર્ગ છે.
જૈન ધર્મની આ કઠોરતા પછી સાંખ્ય અને યોગ આવે છે. આ બંને હંમેશા સાથે કેમ લેવાય છે અને ઝિમર તેમને કઈ રીતે રજૂ કરે છે?
હા, એ બંને ગાઢ રીતે જોડાયેલા છે. કારણ કે એમ કહી શકાય કે સાંખ્ય સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડે છે અને યોગ તેની વ્યવહારિક પદ્ધતિ છે.
અચ્છા, સમજાવો ને જરા.
સાંખ્ય એ એક દ્વૈતવાદી દર્શન છે. એ બે મૂળભૂત શાશ્વત તત્વોને માને છે, પ્રકૃતિ અને પુરુષ.
પ્રકૃતિ અને પુરુષ?
હા, પ્રકૃતિ એટલે આદિભૌતિક તત્વ, જળ છે, અચેતન છે, પણ સતત ગતિશીલ અને પરિવર્તનશીલ છે, જેમાં સત્વ, રજસ, તમસ ગુણો રહેલા છે. અને પુરુષ એટલે અસંખ્ય, શુદ્ધ ચેતના, નિષ્ક્રિય છે, અપરિવર્તનશીલ છે, માત્ર સાક્ષી છે.
તો દુઃખનું કારણ શું છે સાંખ્ય મુજબ?
ઝિમર સમજાવે છે કે દુઃખનું કારણ આ શુદ્ધ ચેતના પુરુષનું પ્રકૃતિ અને તેના વિકારો એટલે કે મન, બુદ્ધિ, અહંકાર, શરીર એની સાથે ભૂલથી તાદાત્મ્ય સાથી લેવું છે. પુરુષ પોતાને કરતા અને ભોગતા માનવા લાગે છે.
ઓ, અને યોગ?
યોગ એટલે કે પતંજલિનું યોગ દર્શન આ સાંખ્યના જ્ઞાનનો ઉપયોગ કરીને પુરુષને પ્રકૃતિના બંધનમાંથી છોડાવવાની પદ્ધતિ આપે છે. એનું લક્ષ્ય શું? ચિત્તવૃત્તિ નિરોધ.
ચિત્તવૃત્તિ નિરોધ
એટલે કે મનની ચંચળ વૃત્તિઓ, વિચારો અને સંસ્કારોને શાંત કરવા. ઝિમર યોગને માત્ર શારીરિક કસરત તરીકે નથી જોતા.
ના,
એને ચેતનાને શુદ્ધ કરવાની અને પુરુષને તેના સાચા મુક્ત સ્વભાવમાં સ્થિત કરવાની એક મનોઆધ્યાત્મિક પ્રક્રિયા તરીકે જુએ છે. આ માટે અષ્ટાંગ યોગનો ક્રમિક માર્ગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અહીં પણ ધ્યેય તો ચેતનાનું રૂપાંતરણ જ છે.
અને બૌદ્ધ ધર્મ વિશે શું, જે વિશ્વભરમાં આટલો ફેલાયો છે? ઝિમર તેના પર કેવી રીતે પ્રકાશ પાડે છે, ખાસ કરીને એના મધ્યમ માર્ગ પર?
ઝિમર બૌદ્ધ ધર્મને જૈન ધર્મની કઠોર તપસ્યા અને ચારવાક જેવા ભોગવાદી દર્શનોની વચ્ચેના મધ્યમ માર્ગ તરીકે બહુ સુંદર રીતે રજૂ કરે છે. તેઓ સિદ્ધાર્થ ગૌતમના રાજકુમારથી બુદ્ધ બનવાની યાત્રાનું ભાવવાહી વર્ણન કરે છે. દુઃખના સત્યનો સાક્ષાત્કાર અને તેના નિવારણની શોધ. બૌદ્ધ ધર્મના હાર્દમાં છે ચાર આર્ય સત્ય.
હા, એ તો સાંભળ્યા છે.
એક, જીવનમાં દુઃખ છે. બે, દુઃખનું કારણ તૃષ્ણા છે એટલે કે ઈચ્છા, આસક્તિ.
ત્રણ,
દુઃખનો અંત શક્ય છે જેને નિર્વાણ કહે છે.
ચાર,
અને આ અંત સુધી પહોંચવાનો માર્ગ છે આર્ય અષ્ટાંગિક માર્ગ.
અને ઝિમર ક્યા મુદ્દા પર ખાસ ભાર મૂકે છે?
ઝિમર ખાસ કરીને અનાત્મન એટલે કે અનાત્માના સિદ્ધાંત પર ભાર મૂકે છે. આ એક ક્રાંતિકારી વિચાર છે કે કોઈ સ્થાયી, શાશ્વત આત્મા કે હું જેવું તત્વ નથી.
શું વાત કરો છો? તો હું શું છે?
જેને આપણે હું કહીએ છીએ તે સતત બદલતા શારીરિક અને માનસિક ઘટકોનો પ્રવાહ માત્ર છે, જેને પંચસ્કંદ કહે છે. બીજો મુખ્ય સિદ્ધાંત છે અનિત્ય. બધું જ ક્ષણિક અને પરિવર્તનશીલ છે, કશું ટકતું નથી.
અને નિર્વાણ?
અને અંતિમ લક્ષ્ય છે નિર્વાણ, જેનો શાબ્દિક અર્થ છે બુઝાઈ જવું. શેનું બુઝાઈ જવું? તૃષ્ણાની આગનું, અને એ રીતે જન્મમરણના ચક્રમાંથી મુક્તિ. ઝિમર એ પણ નોંધે છે કે કેવી રીતે બૌદ્ધ ધર્મ પછી હીનયાન અને મહાયાનમાં વિકસિત થયો.
હા, એક સ્વમુક્તિ પર ભાર મૂકે અને બીજો સર્વજીવોની મુક્તિ પર.
બરાબર. હીનયાન સ્વમુક્તિ અને મહાયાન સર્વજીવોની મુક્તિ માટે કરુણા અને બોધિસત્વનો આદર્શ. અહીં પણ ઝિમ્મર આ સિદ્ધાંતોને માત્ર તાત્વિક રીતે નથી સમજાતા, પણ માનવ અનુભવ અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં મૂકે છે.
આ બધા માર્ગો સંસારમાંથી મુક્તિની વાત કરે છે. હવે પુસ્તકનો ત્રીજો અને અંતિમ મોટો વિભાગ આવે છે, શાશ્વતતાના દર્શનો. આ કોના વિશે છે અને તે પહેલાના વિભાગોથી કઈ રીતે જુદું પડે છે?
ધ ફિલોસોફીઝ ઓફ ઇટર્નિટી. આ વિભાગ મુખ્યત્વે બ્રાહ્મણ પરંપરા એટલે કે વેદો અને ખાસ કરીને ઉપનિષદોમાંથી વિકસેલા દર્શનો પર કેન્દ્રિત છે.
અચ્છા.
જો પહેલાના માર્ગો જેમ કે જૈન, બૌદ્ધ, સાંખ્યયોગ એ મોટે ભાગે દ્વૈતવાદી અથવા અનાત્મવાદી હતા, તો અહીં મુખ્યત્વે અદ્વૈતવાદ એટલે કે નોન ડ્યુઅલિઝમનો સૂર છે.
અદ્વૈતવાદ.
હા, એમાં મુખ્ય છે વેદાંત. ઝિમર વેદાંતના વિકાસને વૈદિક દેવતાઓની પૂજાથી શરૂ કરીને ઉપનિષદોના ઘનતમ આધ્યાત્મિક સત્યો સુધીની યાત્રા તરીકે દર્શાવે છે. વેદાંતનો કેન્દ્રીય સિદ્ધાંત શું? બ્રહ્મ અને આત્મા.
બ્રહ્મ અને આત્મા?
બ્રહ્મ એટલે પરમ સત્ય, એકમાત્ર નિર્ગુણ સર્વવ્યાપી વાસ્તવિકતા, અને આત્મા એટલે વ્યક્તિગત ચેતના, આપણો અંતરાત્મા. ઉપનિષદોનું મહાવાક્ય જે ઝિમરના વિશ્લેષણના કેન્દ્રમાં છે તે છે તત્ત્વમ અસી, તે તું જ છે, અથવા અહં બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું.
એટલે કે વ્યક્તિગત આત્મા અને પરમ બ્રહ્મ મૂળભૂત રીતે એક જ છે.
બિલકુલ. આ અભેદનો, આ એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ અંતિમ મુક્તિ છે.
આ તો ખૂબ જ ઊંડો અને ક્રાંતિકારી વિચાર છે. પણ જો આપણે એક જ છીએ તો આ એકતા આપણને દેખીતી રીતે કેમ અનુભવાતી નથી? અહીં માયાનો ખ્યાલ આવે છે. બરાબર
બરાબર પકડ્યો.
ઝિમ્મર માયાને કેવી રીતે સમજાવે છે? આ શબ્દ વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.
હા, માયા વેદાંત અને સમગ્ર ભારતીય ચિંતન માટે ખૂબ મહત્વનો ખ્યાલ છે, અને ઝિમ્મર તેને અત્યંત સૂક્ષ્મતાથી સમજાવે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે માયાનો અર્થ માત્ર ભ્રમ કે અસત્ય નથી, જેમ સામાન્ય રીતે પશ્ચિમમાં અથવા તો આપણે પણ ક્યારેક સમજી લઈએ છીએ.
તો શું છે માયા?
માયા એ બ્રહ્મની જ સર્જનાત્મક શક્તિ છે, ક્રિએટિવ પાવર, એક દૈવી કળા છે, ડિવાઇન આર્ટ અથવા જાદુ, મેજિક કહી શકો, જેના દ્વારા એક અને અદ્વિતીય બ્રહ્મ પોતાને આ અનેક નામરૂપોવાળા જગત તરીકે પ્રગટ કરે છે.
એટલે કે આ જગત ખોટું નથી?
ના, એ એક વૈશ્વિક સ્વપ્ન જેવું છે. ઝિમર અહીં તેમના કલા ઇતિહાસ અને યુંગિયન પ્રતિકાદવાદના જ્ઞાનનો સરસ ઉપયોગ કરે છે. માયા એ વાસ્તવિકતાને ઢાંકનાર પડદો પણ છે અને તેને પ્રગટ કરનાર શક્તિ પણ છે.
વાહ.
આપણું બંધન શું છે? કે આપણે આ દેખીતા જગતને જ અંતિમ સત્ય માની લઈએ છીએ. આ છે અવિદ્યા. મુક્તિ એટલે માયાના આ ખેલને ઓળખીને તેની પાછળ રહેલા એકમાત્ર સત્ય બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો. આ જગતને નકારવાનું નથી, પણ તેના સાચા સ્વરૂપને જાણવાનું છે.
આ સમજણ તો માયાના ખ્યાલને એક નવું જ પરિમાણ આપે છે. ભ્રમ નહીં પણ લીલા. શું પુસ્તકમાં તંત્રનો પણ ઉલ્લેખ છે? તે પણ એક મહત્વનો પણ ઘણીવાર વિવાદાસ્પદ ગણાતો માર્ગ છે.
હા, ઝિમર તંત્રની પણ ચર્ચા કરે છે. તેને હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પ્રમાણમાં પાછળથી થયેલા વિકાસ તરીકે જુએ છે.
એને કેવી રીતે રજૂ કરે છે?
તેઓ તંત્રને અસ્વીકારને બદલે રૂપાંતરણના માર્ગ તરીકે ઓળખાવે છે. જ્યાં ઘણા માર્ગો શરીર અને ઇન્દ્રિયોને બંધન માને છે, ત્યાં તંત્ર શું કરે છે?
શું કરે છે?
શરીર, મન અને જગતની શક્તિઓનો જ ભય, ઈચ્છા જેવી વૃત્તિઓ સહિત આધ્યાત્મિક જાગૃતિ માટે ઉપયોગ કરવાનું શીખવે છે. અહીં શક્તિ એટલે કે દૈવી સ્ત્રી તત્વ, ગતિશીલ ઉર્જા, એની ઉપાસના દ્વારા શિવ એટલે કે શુદ્ધ સ્થિર ચેતના, એની સાથે એકતા સાધવાનો પ્રયાસ છે.
એટલે જગતમાં રહીને જ મુક્તિ.
હા, આ માર્ગ જગતમાં રહીને જ, જગતનો ઉપયોગ કરીને જ મુક્તિ પ્રાપ્ત કરવાની વાત કરે છે, જે તેને અનન્ય બનાવે છે.
આખા પુસ્તકની આ સફર ખરેખર અદ્ભુત રહી. આટલી બધી વિચારધારાઓમાંથી પસાર થયા પછી ઝિમરના પુસ્તકના મુખ્ય સંદેશા કે વિષયો કયા તારવી શકાય જે આજે પણ આપણને સ્પર્શી શકે?
ચોક્કસ. કેટલાક મુખ્ય સૂત્રો કે થીમ્સ જે ઝિમરના કાર્યમાંથી ઉભરી આવે છે તે આ પ્રમાણે છે એમ કહી શકાય. પહેલું, દર્શન એ જીવંત અનુભવ છે. ભારતીય દર્શન માત્ર પુસ્તકોમાં વાંચવાનો વિષય નથી, પણ જીવનમાં ઉતારવાની, અનુભવવાની અને તેનાથી રૂપાંતરિત થવાની પ્રક્રિયા છે. એ જીવન જીવવાની કળા છે.
બરાબર.
બીજું, મુક્તિ એ પરમ લક્ષ્ય. ભલે માર્ગો અલગ અલગ દેખાય, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, ભક્તિ, કર્મ, પણ અંતિમ ધ્યેય શું? દુઃખના ચક્રમાંથી મુક્તિ અને પરમ શાંતિનો અનુભવ. આ એક સનાતન માનવીય શોધ છે.
સાચી વાત છે.
ત્રીજું, વિવિધતામાં એકતા. ઝિમર ભારપૂર્વક કહે છે કે આ જુદા જુદા દર્શનો એક જ સત્ય સુધી પહોંચવાના અલગ અલગ રસ્તા છે, જે જુદા જુદા સ્વભાવ અને યોગ્યતાવાળા લોકો માટે છે. આ અનેકતાનો સ્વીકાર અને સન્માન એ ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે. અને ચોથું, દંતકથાનું મહત્વ. ઝિમર સમજાવે છે કે ભારતમાં પુરાણકથાઓ માત્ર બાળકોની વાર્તાઓ નથી, પણ ગહન દાર્શનિક સત્યોને રૂપક અને પ્રતીકો દ્વારા વ્યક્ત કરવાના શક્તિશાળી માધ્યમ છે. એમનો યુંગિયન પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે. સત્યને માત્ર તર્કથી નહીં, કલ્પના અને ભાવનાથી પણ પામી શકાય છે.
અને પાંચમું,
ચેતનાની કેન્દ્રીયતા. અંતિમ સત્ય ક્યાંય બહાર નથી શોધવાનું, એ આપણી પોતાની ચેતનાના ઊંડાણમાં રહેલું છે. આત્મનિરીક્ષણ, ધ્યાન અને સ્વજાગૃતિ એ ભારતીય માર્ગોનો પાયો છે.
આ મુદ્દાઓ તો ખરેખર ખૂબ જ પ્રસ્તુત છે. આજે પણ ઝિમરે આ વિચારોને ખૂબ સચોટ રીતે રજૂ કર્યા હશે. શું એમના કેટલાક યાદગાર વિચારો કે કથનો જેવા કોઈ અંશો છે જે આ સંદેશાઓને વધુ સ્પષ્ટ કરે? આપણે તેને ઝિમરના અર્થઘટન તરીકે રજૂ કરી શકીએ, ખરું ને?
હા, કારણ કે પુસ્તક તેમના વ્યાખ્યાનો પર આધારિત છે, એટલે સીધા અવતરણો કરતાં તેમના વિચારોનો સાર વધુ મહત્વનો છે. કેટલાક મુખ્ય વિચારો જે વારંવાર આવે છે તે આ પ્રમાણે છે. એક કેન્દ્રીય વિચાર છે કે ભારતીય દર્શનનો ઉદ્દેશ્ય નવા વિચારો પેદા કરવાનો નથી, પરંતુ ચેતનાની એવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે જેમાં વાસ્તવિકતાનો સીધો અનુભવ થાય.
અનુભવ પર ભાર.
હા, પછી આપણી સામાન્ય સ્થિતિ વિશે કહે છે. જેને આપણે સામાન્ય ચેતના કહીએ છીએ તે વાસ્તવમાં અત્યંત મર્યાદિત અને શરતી અવસ્થા છે, જે પોતાના જ પ્રક્ષેપણોને સત્ય માની લે છે.
આ તો વિચારવા જેવું છે.
બિલકુલ. મુક્તિ અને અહંકાર વિશે. મુક્તિ એ અહંકારની કોઈ સિદ્ધિ નથી, પણ એ ઓળખ છે કે અહંકાર પોતે જ એક અસ્થાયી રચના છે, જે અંતિમ સત્ય નથી.
અહંકારનું વિસર્જન.
હા, અને માર્ગોની વિવિધતા પર. ભારતની વિવિધ દાર્શનિક પ્રણાલીઓ એક જ પર્વત શિખર પર પહોંચવાના જુદા જુદા રસ્તાઓ સમાન છે. દરેક માર્ગ જુદા જુદા સ્વભાવ અને ક્ષમતાઓ માટે અનુકૂળ છે. આ એમની સર્વસમાવેશકતા દર્શાવે છે.
અને દંતકથાઓ વિશે.
દંતકથાઓ વિશે તેમનો મત હતો કે ભારતમાં દંતકથા એ અસત્ય નથી, પણ એવા સત્યોનું વાહન છે જે તર્ક માટે પણ અતિ ગહન છે.
આ વિચારો ખરેખર વિચારતા કરી દે તેવા છે. પણ આટલું ગહન અને પ્રાચીન જ્ઞાન આપણા આજના દોડધામ ભર્યા જીવનમાં ગુજરાત કે ભારતના સામાન્ય માણસ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું એની કોઈ વ્યવહારિક ઉપયોગીતા છે ખરે?
ચોક્કસપણે છે. આ કંઈ ખાલી પંડિતો માટેનું જ્ઞાન નથી. જુઓ, પહેલું, માનસિક શાંતિ અને તણાવ વ્યવસ્થાપન. યોગ અને બૌદ્ધ ધ્યાનની પદ્ધતિઓ જેમ કે માઇન્ડફુલનેસ એ મનને શાંત કરવા, વિચારો પ્રત્યે જાગૃત થવા અને તણાવ ઘટાડવામાં ખૂબ અસરકારક છે. આજે કોને જરૂર નથી એની?
સાચી વાત છે, બધાને છે.
બીજું, ભાવનાત્મક સંતુલન. બૌદ્ધ ધર્મનું દુઃખ અને આસક્તિનું વિશ્લેષણ આપણને આપણી લાગણીઓ અને પ્રતિક્રિયાઓને સમજવામાં મદદ કરી શકે છે. આપણે શા માટે દુઃખી થઈએ છીએ એ સમજાય તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે ને.
હા, બરાબર.
ત્રીજું, નિર્ણય અને કર્મ. ધર્મનો ખ્યાલ આપણને આપણા કાર્યો અને જવાબદારીઓ વિશે વધુ સભાન બનાવી શકે છે. અને ગીતાનો ફળની આશા વિના કર્મનો સિદ્ધાંત એ કામના સ્થળે કે અંગત જીવનમાં અનાસક્તિ કેળવવામાં મદદરૂપ થઈ શકે છે.
સંબંધોમાં કઈ રીતે ઉપયોગી?
ચોથું, સંબંધો. જ્યારે આપણે સમજીએ કે હું અને બીજા વચ્ચેનો ભેદ માયાજનિત છે અને મૂળભૂત રીતે આપણે બધા જોડાયેલા છીએ, વેદાંતનો વિચાર, ત્યારે સહાનુભૂતિ અને કરુણા વધે છે. અહંકાર ઓગળે તો સંઘર્ષ પણ ઘટે. પાંચમું, જીવન દ્રષ્ટિ. માયાનો ખ્યાલ જો યોગ્ય રીતે સમજાય તો જીવનના ઉતાર ચઢાવને વધુ સમતાભાવથી જોવામાં મદદ કરી શકે. એને એક લીલા તરીકે જોઈએ તો આપણે નિષ્ફળતા, કે સફળતાથી બહુ વિચલિત ન થઈએ.
અને સંતુલન.
હા, છઠ્ઠું, સંતુલિત જીવન. ચાર પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ નો વિચાર આપણને યાદ અપાવે છે કે જીવનના બધા પાસાઓ, નૈતિકતા, ભૌતિક જરૂરિયાતો, આનંદ અને આધ્યાત્મિક શોધ, આ બધા વચ્ચે સંતુલન જરૂરી છે.
ખરેખર આ જ્ઞાન તો આપણા રોજબરોજના જીવનને સીધું સ્પર્શે છે. આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ તે એ છે કે ઝિમરે કેવી સુંદર રીતે દર્શાવ્યું છે કે ભારતીય દર્શન માત્ર ભૂતકાળનો વારસો નથી, પણ ભવિષ્ય માટે પણ એક જીવંત માર્ગદર્શન છે. તે ચેતનાની ઘન શક્તિઓ તરફ આપણું ધ્યાન દોરે છે.
અને મને લાગે છે કે ઝિમરનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેમણે પશ્ચિમને અને કદાચ આપણને પોતાને પણ યાદ અપાવ્યું કે ભારતીય ચિંતનની ખવિ શક્તિ તેના બૌદ્ધિક તાણાવાણામાં નહીં, પણ અનુભૂતિ અને રૂપાંતરણની ક્ષમતામાં રહેલી છે. એમણે દંતકથા, કલા અને દર્શનને એકસાથે લાવીને જે સંકલિત દ્રષ્ટિ આપી તે ખરેખર અજોડ છે. આજના વિભાજિત વિશ્વમાં આ એકતા અને સંવાદિતાનો સંદેશ ખૂબ મહત્વનો છે.
ચોક્કસ. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે વિરામ લઈએ. જો આપણા જીવનની ઘટનાઓને, સફળતા નિષ્ફળતાને, સુખ દુઃખને ઝિમર દ્વારા વર્ણવેલ માયાના દ્રષ્ટિકોણથી એક દૈવી લીલા કે નાટક તરીકે જોવાનો પ્રયાસ કરીએ, તો આપણા રોજિંદા અનુભવોમાં, આપણી શાંતિમાં, આપણી પ્રતિક્રિયાઓમાં શું ફરક પડી શકે? આ ખરેખર આત્મનિરીક્ષણ કરવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.